એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. ઇતિહાસ, ઇતિહાસમાં કોને રસ ન હોય, બરાબર ને?
હા, પણ આપણે ઇતિહાસને જોઈએ છે કેવી રીતે એ મહત્વનું છે.
બિલકુલ. અને આજે આપણે એક એવા ઇતિહાસકારની વાત કરવાના છીએ જેમણે મતલબ ઇતિહાસ જોવાની આખી રીત જ બદલી નાખી.
હા, ફર્નાન્ડ બ્રોડેલ, અને એમનું પુસ્તક છે એ હિસ્ટ્રી ઓફ સિવિલાઇઝેશન્સ, ગુજરાતીમાં કહીએ તો સંસ્કૃતિઓનો ઇતિહાસ.
અને આ પુસ્તક મતલબ શા માટે આટલું મહત્વનું છે?
કારણ કે જુઓ, સામાન્ય રીતે આપણે ઇતિહાસ એટલે શું સમજીએ? રાજાઓ, લડાઈઓ, તારીખો.
હા, કોણ જીત્યું, કોણ હાર્યું, બસ એટલું જ.
બરાબર. પણ બ્રોડેલ એનાથી આગળ જાય છે. એ આપણને સમાજને લાંબા લાંબા ગાળા સુધી આકાર આપતી બાબતો પર ધ્યાન આપવાનું કહે છે.
જેવી કે
ભૂગોળ, જમીન કેવી છે, નદીઓ ક્યાં છે, પર્વતો કેવા છે, પછી અર્થતંત્ર, લોકો કમાય છે કેવી રીતે, વ્યાપાર કેમ ચાલે છે, અને સામાજિક માળખામ, કુટુંબ, સમાજ, રીતરિવાજો, આ બધું સદીઓ સુધી ટકી રહે છે.
અચ્છા, એટલે ઉપર ઉપરની ઘટનાઓ કરતા ઊંડાણમાં રહેલા પ્રવાહો પર ભાર.
બરાબર. આ પુસ્તક આપણને એ સમજવામાં મદદ કરે છે કે સંસ્કૃતિઓ કેમ આટલો લાંબો સમય ટકે છે, કેમ બદલાય છે. અને આ સમજણ, ખબર છે, આજના સમયને સમજવા માટે પણ બહુ ઉપયોગી છે.
રસપ્રદ લાગે છે. ચલો ત્યારે શરૂ કરીએ. પહેલા એ જાણીએ કે આ ફર્નાન્ડ બ્રોડેલ કોણ હતા.
ફર્નાન્ડ બ્રોડેલ 20મી સદીના ફ્રાન્સના બહુ મોટા ઇતિહાસકાર ગણાય. એમ કહી શકાય કે સૌથી પ્રભાવશાળી ઇતિહાસકારોમાંના એક.
ઓકે.
અને તેઓ એનાલ સ્કૂલ તરીકે ઓળખાતી એક વિચારધારા, એક હિસ્ટોરિયોગ્રાફિકલ મૂવમેન્ટના મુખ્ય પ્રણેતા હતા.
એનાલ સ્કૂલ એ શું છે?
એનાલ સ્કૂલ એટલે ઇતિહાસ લખવાની એક અલગ પદ્ધતિ. પહેલાં કેવું હતું કે ઇતિહાસ એટલે મોટે ભાગે રાજકીય ઇતિહાસ, રાજા મહારાજા, યુદ્ધો, સંધિઓ.
હા, બરાબર.
પણ એનાલ સ્કૂલે કહ્યું કે ભાઈ, ઇતિહાસ આટલો સીમિત નથી, આપણે લાંબા ગાળાના સામાજિક, આર્થિક, ભૌગોલિક, સાંસ્કૃતિક, માનસિક આ બધા પાસા જોવા જોઈએ.
ઓહ, એટલે ઇતિહાસને એકદમ વ્યાપક દ્રષ્ટિકોણથી જોવાની વાત.
બિલકુલ. એમનો અભિગમ સંપૂર્ણ ઇતિહાસ એટલે કે ટોટલ હિસ્ટ્રી કહેવાયો. એમાં ભૂગોળ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર બધું જ આવી જાય.
એમનું કોઈ બીજું પ્રખ્યાત પુસ્તક?
હા, એમનું સૌથી પ્રખ્યાત કામ તો ધ મેડિટરેનિયન એન્ડ ધ મેડિટરેનિયન વર્લ્ડ ઇન ધી એજ ઓફ ફિલિપ II છે. એમાં એમણે આખો ભૂમધ્ય પ્રદેશનો ઇતિહાસ ભૂગોળના સંદર્ભમાં લખ્યો છે. એને જીઓ હિસ્ટ્રી કહેવાય.
અને એમની સૌથી ખાસ વાત કઈ ગણાય?
એમની સૌથી મોટી દેન છે લોંગ ડ્યુરે. લોંગ ડ્યુરેનો કોન્સેપ્ટ ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ થાય લાંબો સમયગાળો અથવા દીર્ઘકાલીન પ્રવાહ.
લોંગ ડ્યુરે
એ શું છે? બરાબર.
બ્રોડેલે ઇતિહાસને સમજવા માટે સમયના 3 સ્તર આપ્યા. આ સમજવું બહુ જરૂરી છે.
3 સ્તર કયા કયા? પહેલો સ્તર છે ઇવેન્ટ બેઝડ ટાઈમ, એટલે કે ઘટના આધારિત સમય. આ સૌથી ઝડપી છે. રાજકારણ, યુદ્ધો, વ્યક્તિઓ જે આપણે રોજ જોઈએ, સાંભળીએ છીએ.
હા, જે છાપામાં આવે.
બરાબર. બ્રોડેલ કહે છે આ તો સમુદ્રની સપાટી પરના ફીણ જેવું છે, દેખાય બહુ પણ ક્ષણિક.
ઓકે. પછી બીજો સ્તર?
બીજો છે કન્જક્શનલ ટાઈમ, એટલે કે મધ્યમ ગાળાનો સમય. આ થોડો ધીમો. આમાં આર્થિક ચક્રો આવે, તેજી, મંદી, વસ્તીના ફેરફારો, સામાજિક પ્રવાહો. આ દાયકાઓ કે સદીઓ સુધી ચાલે, સમુદ્રના મોજા જેવા.
અને ત્રીજો, જે સૌથી મહત્વનો છે.
હા, એ છે સ્ટ્રક્ચરલ ટાઈમ અથવા લોંગ ડ્યુરે, દીર્ઘકાલીન સમય. આ લગભગ સ્થિર જેવો લાગે, બહુ ધીમે બદલાય.
એમાં શું આવે?
એમાં આવે ભૂગોળ, આબોહવા, પર્યાવરણ સાથે માણસનો સંબંધ, ઊંડી સામાજિક રચનાઓ જેમ કે કુટુંબ વ્યવસ્થા, ગામડાનું માળખું, અને માનસિક માળખા એટલે કે લોકોની માન્યતાઓ, વિચારવાની રીતો. આ હજારો વર્ષો સુધી ટકી રહે છે. બ્રોડેલ કહે છે કે ઇતિહાસનો અસલી પાયો આ જ છે.
વાહ, એટલે ઘટનાઓ તો ખાલી ઉપરની હલચલ છે, અસલી ઘડતર તો નીચે ઊંડાણમાં થઈ છે.
બરાબર. અને કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે તેઓ યુદ્ધ કેદી હતા ત્યારે જે રાજકીય ઉથલપાથલ જોઈ એ અનુભવે પણ એમને આ લાંબા ગાળાની સ્થિર રચનાઓનું મહત્વ સમજાવ્યું.
ખરેખર અદ્ભુત. તો આ પુસ્તક સંસ્કૃતિઓનો ઇતિહાસ એ આ લોંગ ડ્યુરેના આધારે જ લખાયું છે?
હા, મુખ્યત્વે એ જ દ્રષ્ટિકોણ છે. આ કોઈ ક્રમવાર ઇતિહાસ નથી કે ભાઈ આ રાજા પછી આ રાજા આવ્યો, ના.
તો શું છે?
આ દુનિયાની મુખ્ય સંસ્કૃતિઓનો તુલનાત્મક અભ્યાસ છે. શરૂઆતમાં તો એ ફ્રેન્ચ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક તરીકે લખાયું હતું, પણ પછી તો એ સંસ્કૃતિ એટલે શું, એ કેવી રીતે ટકે છે, એના પરનું એક ગહન ચિંતન બની ગયું.
પુસ્તકનો મુખ્ય સવાલ શું છે, એ શું શોધવા માંગે છે?
મુખ્ય સવાલ એ છે કે કોઈ સંસ્કૃતિને એની ખાસ ટકી રહે એવી ઓળખ શું આપે છે, કયા તત્વો છે જે સદીઓ સુધી બદલાતા નથી અથવા બહુ ધીમે બદલાય છે. બ્રોડેલ શું થયું એના કરતાં એ પૂછે છે કે કયા ઊંડા પ્રવાહોને કારણે આવું બન્યું. ચીન, ભારત, ઇસ્લામ જેવી સંસ્કૃતિઓ આટલા ઉતાર ચડાવ છતાંય ટકી કેમ રહી, એમની સ્થિતિસ્થાપકતાનું કારણ શું છે?
બરાબર. તો કઈ કઈ સંસ્કૃતિઓનો અભ્યાસ છે આમાં?
આ પુસ્તક આપણને ઇસ્લામિક વિશ્વ, પછી આફ્રિકા, દૂર પૂર્વ જેમાં ચીન, ભારત, જાપાન, દક્ષિણ પૂર્વ એશિયા આવે, પછી યુરોપ અને છેલ્લે અમેરિકા, આ બધાની સફર કરાવે છે.
અને દરેક માટે સરખા પ્રશ્નો પૂછે છે?
હા, દરેક સંસ્કૃતિ માટે બ્રોડેલ જુએ છે કે ત્યાંની ભૂગોળે શું અસર કરી, આર્થિક માળખું કેવું હતું, સમાજમાં ઊંચ નીચ કેવી હતી, જેમ કે ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થા, લોકોની સામૂહિક માનસિકતા કેવી હતી, અને આ બધાએ મળીને એમની કળા, ધર્મ, ફિલોસોફીને કેવો આકાર આપ્યો.
ચાલો થોડું વિગતમાં જઈએ. જેમ કે ઇસ્લામિક વિશ્વ વિશે એમનું શું કહેવું છે?
બ્રોડેલ ઇસ્લામિક વિશ્વને એક આંતરછેદ સંસ્કૃતિ, ક્રોસ રોડ સિવિલાઇઝેશન તરીકે જુએ છે. મતલબ કે એ ભૌગોલિક રીતે એવી જગ્યાએ હતી જ્યાં જુદા જુદા રસ્તા મળતા હતા.
હા, યુરોપ, એશિયા, આફ્રિકામાં જ છે.
બરાબર. એટલે એનો ફેલાવો બહુ મોટો હતો, સ્પેનથી ઇન્ડોનેશિયા સુધી. રાજકીય રીતે ભલે ટુકડાઓમાં વહેંચાયેલું રહ્યું હોય, પણ એમાં એક સાંસ્કૃતિક એકતા હતી.
એ એકતા શેના કારણે હતી?
મુખ્યત્વે બે કારણો. અરબી ભાષા, ખાસ કરીને કુરાનની ભાષા તરીકે, અને ઇસ્લામિક કાયદો એટલે કે શરિયત. આખા વિસ્તારમાં આ બે વસ્તુઓ કોમન હતી. અને વ્યાપાર, ભૂમધ્ય સમુદ્ર, હિન્દ મહાસાગર, એશિયા વચ્ચેના વ્યાપાર માર્ગો પર એમનું નિયંત્રણ હતું. આનાથી પણ એકતા અને સમૃદ્ધિ આવી.
રસપ્રદ. અને આફ્રિકા વિશે ઘણીવાર પશ્ચિમી ઇતિહાસકારો એને ઓછું મહત્વ આપે છે.
હા, પણ બ્રોડેલ એવું નથી કરતા. એ યુરો કેન્દ્રિત વિચારને પડકારે છે. એ કહે છે કે યુરોપિયનો આવ્યા એ પહેલાં પણ સહારાની દક્ષિણે બહુ વિકસિત અને જટિલ સંસ્કૃતિઓ હતી.
જેમ કે
ઘાના, માલી, સોંઘાઈ જેવા મોટા સામ્રાજ્યો. એમનો આધાર શું હતો? સહારા રણની આરપાર થતો સોના અને મીઠાનો વ્યાપાર. બ્રોડેલ આફ્રિકાની આંતરિક ગતિશીલતા અને એની ભૌગોલિક વિવિધતા પર ભાર મૂકે છે. રણ, જંગલો, સવાના, આ બધાએ ત્યાંની સંસ્કૃતિઓને ઘડી હતી.
હવે એશિયા તરફ આવીએ. ચીન અને ભારત, બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ, એમના વિશે શું અવલોકન છે?
આ બહુ સરસ તુલના છે. બ્રોડેલ ચીનને જુએ છે એક અત્યંત સ્થિર સંસ્કૃતિ રાજ્ય, સિવિલાઇઝેશન સ્ટેટ તરીકે. હજારો વર્ષો સુધી એની રાજકીય અને સાંસ્કૃતિક ઓળખ લગભગ અખબંધ રહી.
આવું કેમ બની શક્યું?
એના કારણોમાં તેઓ ગણાવે છે, એક, મજબૂત કેન્દ્રિત અમલદારશાહી. બીજું, કન્ફ્યુશિયન વિચારધારા જે સમાજમાં વ્યવસ્થા અને શિસ્ત પર ભાર મૂકે છે. અને ત્રીજું, એક સમાન લેખિત ભાષા જેણે આટલા મોટા દેશને જોડી રાખ્યો.
અને ભારત એનાથી અલગ?
હા, તદ્દન અલગ. બ્રોડેલ ભારતને કહે છે દુનિયાઓની દુનિયા, એટલે કે ભયંકર વિવિધતા. રાજકીય રીતે તો ભાગ્યે જ એક રહ્યું છે લાંબા સમય માટે.
તો પછી એમાં સ્થિરતા ક્યાંથી આવી?
બ્રોડેલના મતે એનું એક મુખ્ય કારણ હતું જ્ઞાતિ વ્યવસ્થા. આ એક એટલું મજબૂત સામાજિક માળખું હતું કે ગમે તેટલા રાજકીય ફેરફારો થાય કે બહારથી આક્રમણો થાય, સમાજનું મૂળભૂત માળખું ટકી રહેતું. એણે એક પ્રકારની સાતત્યતા આપી.
અચ્છા.
સાથે જ હિન્દુ ધર્મની સમાવેશક પ્રકૃતિ અને ચોમાસા આધારિત ખેતી, આ બધું ભારતીય સંસ્કૃતિના લોંગ ડ્યુરેના તત્વો છે.
ખૂબ જ રસપ્રદ સરખામણી.
હવે યુરોપની વાત કરીએ, જેણે પછીથી દુનિયા પર રાજ કર્યું.
હા, યુરોપ વિશે બ્રોડેલ જે કહે છે એ કદાચ સૌથી વધુ વિચારવા જેવું છે. તેઓ કહે છે કે યુરોપની ઓળખ શું, તો કે એકતાનો અભાવ.
એકતાનો અભાવ? એ કેવી રીતે?
જો એની ભૂગોળ, પહાડો, નદીઓ, દ્વીપકલ્પો, બધું બહુ વિભાજિત છે. આના લીધે ચીનની જેમ કોઈ એક મોટું સ્થાયી સામ્રાજ્ય ક્યારે બની જ ન શક્યું. રોમન સામ્રાજ્ય તૂટ્યું પછી તો હંમેશા નાના મોટા રાજ્યો જ રહ્યા.
પણ આ તો નબળાઈ કહેવાય ને?
સામાન્ય રીતે એવું લાગે, પણ બ્રોડેલ કહે છે કે ના, આ જ યુરોપની તાકાત બની.
એમ કેવી રીતે?
કારણ કે રાજ્યો વચ્ચે સતત સ્પર્ધા રહેતી, લશ્કરી, આર્થિક, રાજકીય. આ સ્પર્ધાએ એમને નવી નવી ટેકનોલોજી વિકસાવવા, નવા વેપાર માર્ગો શોધવા, સંશોધનો કરવા મજબૂર કર્યા. આ સતત હરીફાઈ અને ગતિશીલતામાંથી જ યુરોપનો આક્રમક મૂડીવાદ અને પછી વૈશ્વિક પ્રભુત્વ જન્મ્યા. મતલબ કે એનું વિભાજને જ એની પ્રગતિનું કારણ બન્યું.
વાહ, આ તો ખરેખર ઊંધો દ્રષ્ટિકોણ છે. અને છેલ્લે અમેરિકા વિશે શું?
અમેરિકાના કિસ્સામાં બ્રોડેલ બે બાબતો પર ધ્યાન દોરે છે. પહેલું, યુરોપિયનો આવ્યા એ પહેલાની સંસ્કૃતિઓ. એસ્ટેક, માયા, ઇન્કા, આ લોકો બાકીની દુનિયાથી લગભગ અલગ રહીને વિકસ્યા હતા. એમની પોતાની મોટી સિદ્ધિઓ હતી, ખેતીમાં, સ્થાપત્યમાં.
હા.
અને બીજું, યુરોપિયનોના આગમન પછી થયેલો સંસ્કૃતિઓનો સંઘર્ષ, જે મૂળ નિવાસીઓ માટે તો બહુ વિનાશક રહ્યો. એમાં યુરોપિયનોને રોગપ્રતિકારક શક્તિ અને ટેકનોલોજીનો ફાયદો મળ્યો. અને પછી યુરોપિયન, આફ્રિકન, જેમને ગુલામ તરીકે લવાયા અને સ્થાનિક તત્વોના મિશ્રણથી એક નવી જટિલ અમેરિકન સંસ્કૃતિ બની.
સરસ, આખી દુનિયાની સફર જેવું થઈ ગયું. તો આ બધામાંથી મુખ્ય કયા વિચારો કે સંદેશાઓ તારવી શકાય?
મને લાગે છે કે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ તો એ જ છે, લોંગ ડ્યુરેનું મહત્વ. ઇતિહાસને સમજવો હોય તો ખાલી ઉપર છેલ્લી ઘટનાઓ નહીં, પણ સદીઓ સુધી ચાલતી ધીમી પ્રક્રિયાઓ, ઊંડી રચનાઓ, ભૂગોળ, સમાજ, માનસિકતા, એના પર ધ્યાન આપો.
હા, એ તો સ્પષ્ટ છે. બીજું, ભૂગોળની ભૂમિકા એ કેટલું બધું નક્કી કરે છે?
ચોક્કસ, ભૂગોળ ખાલી બેકગ્રાઉન્ડ નથી, એ ઇતિહાસનો એક એક્ટર છે. નદી ક્યાં વહે છે, પર્વત ક્યાં છે, દરિયો છે કે રણ, આ બધું સંસ્કૃતિને આકાર આપે છે, તક પણ આપે છે, મર્યાદા પણ બાંધે છે. યુરોપનું વિભાજન, ચીનની એકતા, ભારતની વિવિધતા, બધામાં ભૂગોળનો મોટો હાથ છે.
ત્રીજું, સંસ્કૃતિ એટલે ખાલી કળા સાહિત્ય નહીં, પણ આખી સિસ્ટમ.
બરાબર, બ્રોડેલ સંસ્કૃતિને સંપૂર્ણ સામાજિક પ્રણાલી તરીકે જુએ છે. લોકો શું ખાઈ પીવે છે, કેવા ઘરમાં રહે છે, ક્યા ઓજારો વાપરે છે, ત્યાંથી માંડીને એમનું અર્થતંત્ર, સમાજ વ્યવસ્થા, ધર્મ, માન્યતાઓ, બધું એકબીજા સાથે જોડાયેલું છે. એકને સમજવા બીજાને સમજવું પડે.
અને આ સંસ્કૃતિઓ એકબીજા સાથે લેવડદેવડ પણ કરતી હતી, ખરું ને?
હા, આ ચોથો મુદ્દો, વિનિમય અને નેટવર્કનું મહત્વ. કોઈ સંસ્કૃતિ સાવ બંધિયાર નથી હોતી, હંમેશા એમની વચ્ચે કંઈક ને કંઈક આદાન પ્રદાન ચાલતું હોય છે. વેપાર, વિચારો, ટેકનોલોજી, ધર્મ, બધું ફેલાય છે. ઇસ્લામિક જગત આનું સારું ઉદાહરણ છે. આ લેવડદેવડ ભલે ક્યારેક સંઘર્ષ કરાવે, પણ એ વિકાસ માટે જરૂરી છે.
પાંચમો મુદ્દો કદાચ એકતા અને વિવિધતાનો કહી શકાય.
હા, એ પણ ખરું. કેવી રીતે આટલા મોટા વિસ્તારમાં અને આટલી બધી વિવિધતા વચ્ચે પણ સંસ્કૃતિઓ એક પ્રકારની એકતા જાળવી રાખે છે અને સાથે સાથે આંતરિક વિવિધતાને પણ સ્થાન આપે છે? ધર્મ, વ્યાપાર, કાયદા, આ બધું એમાં મદદ કરે છે.
બ્રોડેલના પુસ્તકોમાં એમના પોતાના કેટલાક ધારદાર વાક્યો કે વિચારો પણ હશે ને?
હા, ચોક્કસ. એમના વિચારોને જો શબ્દોમાં મૂકીએ તો, જેમ કે એક વિચાર એવો છે કે ઇતિહાસ છે ને એ ઘણા માળવાળું મકાન છે, છેક નીચે ભોયતળીએ ભૌતિક જીવન છે, આપણું રોજિંદુ જીવન, એ પાયો છે. એની ઉપર આર્થિક અને સામાજિક જીવનના માળ છે, અને છેક ઉપર, સૌથી ટોચ પર, ઘોંઘાટ બહુ કરે પણ નીચેના માળ પર આધારિત દુનિયા છે, રાજકીય ઘટનાઓની.
વાહ, એટલે રાજકારણ સૌથી ઓછું સ્થાયી અને સૌથી વધુ આધારિત છે.
હા. બીજો વિચાર ઘટનાઓ વિશે છે. ઘટનાઓ તો ઇતિહાસની ધૂળ જેવી છે, પવન ફૂંકાઈને ઉડી જાય, એનાથી બહુ ઓછું સમજાય છે. અસલી કહાણી તો ઊંડા ધીમા પ્રવાહોમાં છે, જે ઉપરથી દેખાતા નથી. આ ફરી પેલી લોંગ ડ્યુરેની વાત.
અને યુરોપ વિશેનો પેલો વિચાર?
હા, એ પણ બહુ મજાનો છે. સદીઓ સુધી યુરોપનો સૌથી મોટો ફાયદો એ હતો કે એનો કોઈ એક માલિક નહોતો. એનું વિભાજન, એની અરાજકતા જ એની પ્રગતિ અને શક્તિનો સ્ત્રોત બન્યા.
ખરેખર વિચારતા કરી દેવો વિચાર છે.
અને છેલ્લે સંસ્કૃતિ વિશે. દરેક સંસ્કૃતિ પોતે જ એક દુનિયા છે. માણસ હોવાની, જીવવાની એક અનોખી રીત છે, જે સદીઓથી ભેગા થયેલા અવરોધો અને શક્યતાઓમાંથી બનેલી છે. આ દરેક સંસ્કૃતિની પોતાની આગવી ઓળખ અને એના તર્કનો આદર કરવાનું શીખવે છે.
તો આ બધી વાતો આજના સમયમાં કઈ રીતે લાગુ પડે? આ શીખીને આપણને શું મળે?
ઘણું મળે. પહેલું તો દુનિયામાં અત્યારે જે ચાલી રહ્યું છે એને સમજવામાં મદદ મળે. આપણે જોઈએ છીએ કે ઘણીવાર ધાર્મિક કે સાંસ્કૃતિક ઓળખ રાજકીય વિચારધારા કરતાં વધુ મજબૂત સાબિત થાય છે. કેમ? બ્રોડેલ આપણને એના ઊંડા મૂળ સુધી લઈ જાય છે.
વેપાર ધંધા કે સરકારી નીતિઓ માટે પણ આ ઉપયોગી થાય?
ચોક્કસ. બિઝનેસ કે સરકાર ચલાવનારા લોકો ઘણીવાર ટૂંકા ગાળાના ફાયદા નુકસાનમાં જ રચ્યા પચ્યા રહે છે. બ્રોડેલ આપણને લાંબા ગાળાના માળખાકીય ફેરફારો પર ધ્યાન આપવાનું કહે છે. જેમ કે ટેકનોલોજીમાં મોટો બદલાવ આવી રહ્યો છે, ક્લાઇમેટ ચેન્જની અસર થઈ રહી છે, વસ્તી બદલાઈ રહી છે. આ લોંગ ડ્યુરેના પરિબળો છે. એને સમજ્યા વગર લાંબા ગાળાનું આયોજન ન થઈ શકે.
આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ આ દ્રષ્ટિ કામ લાગે.
બહુ જ. બીજા દેશો સાથે કામ પાડવાનું હોય ત્યારે એમની સંસ્કૃતિ, એમના મૂલ્યો, એમની વિચારવાની રીત પાછળનો ઇતિહાસ સમજવો જરૂરી છે. એમના લોંગ ડ્યુરેને સમજ્યા વગર વાતચીત કે સહકાર મુશ્કેલ બને, ગેરસમજ ઓછી થાય, સંબંધો સુધરે.
અને આપણા પોતાના માટે વ્યક્તિગત રીતે આમાંથી શું શીખવા મળે?
મને લાગે છે કે સૌથી મોટી વાત એ છે કે આપણને એક વિશાળ પરિપ્રેક્ષ્ય મળે છે. અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એ અચાનક નથી થઈ રહ્યું. એ લાંબા ઐતિહાસિક પ્રવાહોનો એક ભાગ છે. આ સમજ આપણને થોડી ધીરજ રાખતા શીખવે છે. દરેક ઘટના પર તરત જ પ્રતિક્રિયા આપવાની જરૂર નથી.
હા, અને એ પણ સમજાય કે જે ખરેખર મહત્વનું છે તે કદાચ દેખાતું નથી, પણ ધીમે ધીમે કામ કરી રહ્યું છે.
બરાબર.
મારા માટે આ આખી ચર્ચામાંથી એ વાત બહુ મહત્વની લાગી કે ભૂગોળ ખાલી નકશા પરની લીટીઓ નથી, પણ એ જીવંત પરિબળ છે જે ઇતિહાસને ઘડે છે. અને પેલી યુરોપવાળી વાત કે વિભાજન જ શક્તિ બન્યું, એ ખરેખર વિચારવા જેવી છે.
અને મને સૌથી વધુ પ્રભાવિત એ બાબતે કર્યો કે સંસ્કૃતિઓ કેટલી મજબૂત, કેટલી સ્થિતિસ્થાપક હોય છે. ગમે તેટલા વાવાઝોડા આવે, યુદ્ધો, રોગચાળા, સામ્રાજ્યોનું પતન, પણ કંઈક છે જે ટકી રહે છે. એ મૂળભૂત માળખા, એ જીવન જીવવાની રીતો, એ લોંગ ડ્યુરેની તાકાત ખરેખર અદ્ભુત છે. એ આપણને શીખવે છે કે પરિવર્તન ધીમું હોય છે, પણ જે ટકે છે એના મૂળ ઊંડા હોય છે.
સાચી વાત છે. બ્રોડેલ આપણને ઇતિહાસના જે ચશ્મા પહેરાવે છે એનાથી દુનિયા સાવ જુદી દેખાય છે. આપણું આજ એ ગઈકાલના અનેક સ્તરોનું પરિણામ છે.
અને ભવિષ્યને સમજવું હોય તો આ ઊંડા સ્તરોને, આ લોંગ ડ્યુરેને સમજવું જ પડે.
કદાચ આજના આટલા ઝડપી યુગમાં જ્યાં બધું ક્ષણિક લાગે છે ત્યાં આ ધીમા ઊંડા પ્રવાહો પર ધ્યાન આપવું એ જ સૌથી મોટો પડકાર અને સૌથી મોટી જરૂરિયાત છે, ખરું ને?
બિલકુલ. આપણે આપણી આસપાસ આવા કયા લોંગ ડ્યુરે પ્રવાહો જોઈ શકીએ છીએ એ વિચારવા જેવું છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.